అనాబచ క్రమామమ భగత్ అమాయ.
జియో రాజా ఇన్ ప్రజా భగవాన్ రామ్ એક નૃપ છે, પ્રજાપાલક છે, છતાંય સત્સંગ કરે છે સંતોની સાથે, પરિવારની સાથે, ભાઈઓની. તો ભગવાન રામ રાજા થઈને પણ જો સત્સંગ કરતા હોય તો એની પ્રજા સત્સંગી હોય જ. રાજા સત્સંગ કરે છે, પ્રજા પણ સત્સંગ કરે. રાજા સંતોનો આદર કરે છે, પ્રજા પણ સંતોનો આદર કરે. તો આમ સનકાદિક ઋષિઓ સાથે સત્સંગ કર્યા પછી એ પોતાના બ્રહ્મધામ સિધાવ્યા. ભાઈઓ સહિત હનુમાનજી સાથે બેસીને કંઈક ગોષ્ઠી, જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા છે. એમાં ભરતજી જિજ્ઞાસાપૂર્વક સંત અસંતના લક્ષણો પૂછે છે અને ભગવાનના શ્રી મુખેથી સાંભળવાની ઈચ્છા રાખે. ભગવાને પણ ભરતજીની જિજ્ઞાસાને પોષવા માટે, ભક્તિને પોષવી પડે, પરિવારને પોષવો પડે, બાળકોને પોષવા પડે, એમ જીવનમાં સંસ્કારને પોષવાના, ભક્તિને પોષવી, જિજ્ઞાસાને પોષવી. અહીંયા આગળ ભગવાન વડીલ તરીકે પોતાના નાના ભાઈઓની જિજ્ઞાસાઓની પુષ્ટિ કરી રહ્યા છે અને પ્રશ્નની જિજ્ઞાસા કરી છે. પ્રભુ, મારી ઈચ્છા છે વેદ પુરાણો શાસ્ત્રો જે સંતોના ખૂબ ખૂબ વખાણ કરે છે, એની પ્રશંસા કરે છે, એની સ્તુતિ કરે છે, એ સંતોના લક્ષણો મારે આપના શ્રીમુખ સાંભળવા. ભગવાન સંતના લક્ષણ કહેતા કહેતા કોમલ ચિત દીનન પરદાયા. મન, વિચાર, વ્યવહાર અત્યંત કોમળ હોય, ક્યારે પણ એવો કઠોર વ્યવહાર ન હોય, એવી આકૃષ્ટવાળી વાણી ન હોય, એવો આવેશવાળો વ્યવહાર ન હોય. કોમલ, જેનું ચિત્ત અત્યંત મૃદુ, કોમલ, કદાચ પુષ્પ ન કરમાય, પણ સંતનું હૃદય કરમાઈ જાય બીજાના દુઃખના તાપ. પદ પર દુઃખ દ્રવહી સંત સુપુની, નિજ પરિતાપ દ્રવહી નવનીતા. માખણ તો પોતાનો તાપ, પોતાને તાપ પડે તો ઓગળે, પણ પારકાના દુઃખનો તાપ જોઈને દ્રવહી સંત. એ કોમળ ચિત્ત છે, જેમ માખણને અત્યંત કોમળ કહ્યું છે, મૃદુ કહ્યું છે, એમ સંત ચિત્ત પણ અત્યંત કોમળ હોય છે. એટલે કહ્યું કોમળ ચિત્ત દીન અને પરદા. જે દુઃખી થઈને, વ્યથિત થઈને, સંસારના તાપથી તપીને, ભયંકર રીતે હેરાન પરેશાન દુઃખી થઈને જ્યારે શરણે આવે ને, એવા દીન ઉપર કે જેને ક્યાંય આશરો ન મળતો હોય, જેને ક્યાંય છાંયડો ન મળતો હોય, શાંતિ ના મળતી હોય, એની એની તરસ ન બુઝાતી હોય ને, ત્યારે સંતની પાસે જઈને બેસે, પ્રભુ આપને શરણે આવે. તો એ પ્યાસ બુઝાવવાનું કામ દીનન પરદાયા એવા સંત કરે. જિજ્ઞાસા હોય, ઉત્કંઠા હોય, ધર્મ કે અધ્યાત્મની ભૂખ હોય, એને સંતોષનાર આ સંત. મહારાજને માટે પણ ભક્તએ ખૂબ ગાયું, જેમ તરસ્યાને પાણી આલે, એમ ભૂખ્યાને ભોજન ઘાલે, અને જેને શબ્દ વરે, જેને ઉપદેશની ભૂખ છે, જેને કંઈક પ્રાપ્ત કરવાની વેદના છે, જેને શબ્દ રહે તેને કેમ. મહારાજ એને શબ્દનું, શબ્દની નો વેદ પણ આપે છે કે લે આ, તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન, દુઃખીને દવા, અને અધ્યાત્મને આદેશ. અહીંયા દીન અને પરદાયા એટલે જેવા પ્રકારનો જે કોઈ અપેક્ષિત આવ્યો જિજ્ઞાસુ, એને એ પ્રકારની પૂર્તિ કરનાર એ સંત છે. અહીંયા આગળ ભગવાન પોતાના શ્રીમુખથી સંતને માટે એટલા બધા ઊંચા ભાવો વ્યક્ત કરે છે કે ઊંચામાં ઊંચા ભાવો જે ઊંચી જ હોય ને એ જ ઊંચા ભાવોને વ્યક્ત કરી શકે. પણ જેની વૃત્તિઓ હલકી હોય, જેના વિચારો નીચા હોય, એ ક્યારે ઉપરના એટલા ઊંચા ભાવો વ્યક્ત નહીં કરી શકે. અહીંયા ભગવાન ભગવાન પોતાના પદ ઉપરથી સંતો માટેના આટલા ઊંચા ભાવો અહીંયા આગળ વ્યક્ત કરી રહ્યા છે. ભગવાન સ્વયં કહી રહ્યા છે, એટલે પોતાના ઉદ્દેશ્યને કહી રહ્યા છે. મન કર્મ વચન થી મમ ભક્તિ, મારી ભક્તિ. પણ એ પણ કેવી રીતે ભક્તિ, કેવા પ્રકારની? ક્યાંય પણ આસક્તિ નહીં, ના આસક્ત ભાવથી, માત્ર નિરપેક્ષ કોઈ પણ જાતની એની અંદર આશા ઈચ્છાને હું ભક્તિ કરું છું, મને આ મળે, મારું અમુક સફળ થાય. અમાયા અકિંચનતા ભક્તિની અંદર. પ્રભુ આપની પાસેથી કાંઈ જ જોઈતું નથી, કશું જ જોઈતું નથી. આપણે પણ સવારના પહોરમાં ઉઠીને આવીએ, સ્વાભાવિક છે કે જઈશું, શાંતિ મળશે, દર્શન મળશે, ક્યાંક આત્મચિંતન થશે, ક્યાંક મનને શાંતિ મળશે, કંઈક એક સારા વાતાવરણમાં જઈશ. પણ એક નાનું બાળક છે, હજુ 6 મહિનાનું નથી થયું, એને એક ચોકલેટ નાખીશું, તરત એ આમ ખીલ 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 આમ કૂદી પડ્યું, એ થઈ ગયું છે. કેમ કે એની અપેક્ષા એના પ્રમાણે, અને એને એ પરિપૂર્ણ એની પૂર્તિ થાય છે, એની સાથે એને આનંદ થાય છે. દર્શન કરનારને મંદિર ખુલતાની સાથે દર્શન કરવાનો આનંદ, અને ખીલી ઉઠે, કેટલો હૃદય ખીલી ઉઠે, આમ નેત્ર ખીલી ઉઠે. અને જેને કંઈક અધ્યાત્મ ભાવ પ્રાપ્ત કરવો છે, એ મહારાજના આહ્લાદકારી વાયુમાંથી, વાતાવરણમાંથી પોતાનું અધ્યાત્મ પણ કેળવી લેશે. અને એ રીતે ભગવદ સાનિધ્યની અંદર, મહારાજના પ્રાંગણની અંદર મમ ભગતિ અમાયા, અને એ રીતે અકિંચન ભાવથી જે કંઈ પ્રાપ્ત થાય એની અંદર માત્ર આનંદ. અને કેવી રીતે? મન ક્રમ વચન, મન વચન અને કર્મથી સર્વ પ્રકારે. બસ મારે તો નિરપેક્ષ ને અકિંચન નિર્વ્યાજ ભક્તિ જ પ્રાપ્ત જોઈએ છે. ભક્તિ શાનમય ભવે ભવે, બીજું કઈ નહીં, બસ આટલું જ. બસ જે આવે એને સામો મળે, બે હાથ જોડીને જય મહારાજ કહી દેવા. અપેક્ષા આપણે નહીં રાખવાની, આપણે સામેથી કહેવા સબહિ માન પ્રદ. ગમે એટલો મોટો હોય પણ સામો મળ્યો, પહેલા હાથ જોડી કે જય મહારાજ, માન પ્રદ, એને પેલું માન આપી દો. તમે અમાની થઈ જાઓ, સામે આપો આપ સ્વાભાવિક, તમે જેનો ત્યાગ કરશો ને સામે આવો. સાધુ સંત ઘર પરિવાર ત્યાગ કરીને નીકળે, પણ બહાર નીકળ્યા પછી લાંબો પડો પરિવાર એટલો મોટો થઈ જાય, અને જેટલા પરિવાર એટલા ઘર થઈ જાય. એક ઘરનો ત્યાગ કરીને આવ્યો, ત્યાગે તેની આગે, અને જે કંઈ એટલો બધો ત્યાગ વિરક્ત ભાવ છે, તો પણ મિષ્ટાન્ન પકવાનો પણ એની સામે આવીને ઉભા રહી જાય. તો એ ત્યાગની વૃત્તિ હંમેશા આપણી સંસ્કૃતિની પરંપરામાં, આપણા શાસ્ત્ર ગ્રંથોમાં ત્યાગને એટલું બધું મહત્વ, એટલી બધી ઊંચાઈ આપી દીધી છે, એટલી બધી ઊંચાઈ આપી દીધી છે કે એની એની બરોબરી કોઈ જ કરી શકતું નથી, કોઈ વૈભવ કરી શકતો નથી, કોઈ બુદ્ધિ પણ એટલો એની બરોબરી નથી કરી શકતી, કોઈ પંડિતા વિદવત્તા પણ નહીં. ત્યાગ, ત્યાગ એ ઊંચામાં ઊંચી અવસ્થા છે કે ત્યાં સુધી એને કોઈ પહોંચી શકતું. તો અહીંયા કહ્યું સબહી માન પ્રદ, બસ એ જ ત્યાગ ભાવ, પોતાની જાતને ભૂલી જાઓ. અને જે કોઈ છે બધા જ મહારાજના સ્વરૂપ છે, મહારાજમય છે. જયારે કોઈ સેવા કરવા જઈએ, દુષ્કાળ રાહતમાં જઈએ કે રેલ રાહતમાં જઈએ કે ભૂકંપમાં જઈએ, પણ અહીંથી મહારાજશ્રી મોકલે અને જનારને આદેશ કરે, જો જાઓ છો મહારાજના પ્રતિનિધિ તરીકે જાઓ છો, સેવા કરવા જાઓ છો, ત્યાં આગળ માણસને ના જોશો, એનામાં બેઠેલા મહારાજને જોજો અને પછી સેવા કરો. એ સેવા મહારાજ તમને દૂર મોકલે છે, પણ ત્યાં એ સર્વમાં બેઠેલા મહારાજની સેવા કરવા માટે તમને સબહી માન પ્રદ. આમ જે મહારાજે આપણને જે દ્રષ્ટિ આપી, જે દિશા આપી, એની અંદર પણ આપણે સર્વત્ર મહારાજના સ્વરૂપને જોવાનું. મહારાજ માટે કહ્યું છે, ઘટ ઘટ વ્યાપી છો ગુરુ મહારાજ, આપ તો દરેકમાં પૂર્ણ બ્રહ્મ ચરાચર વ્યાપક સર્વમાં આપ છો, અને સર્વમાં આપના દર્શનની દ્રષ્ટિ અમને મળે. સબહી માન પ્રદ, જે મળ્યો એને જય મહારાજ કહી દો. કેમ કે એનામાં મહારાજના વિચારો છે, મહારાજની વૃત્તિ છે, મહારાજ માટે એની દર્શનની ગતિ છે. માટે મન કર્મ વચન, મન કર્મ વચન થી મહારાજના મય છે, માટે એનામાં મને મહારાજના દર્શન થવા જ જોઈએ. સબહી માન પ્રદ, એમ કોઈને પણ માન આપતા ખચકાશો. જ્યારે જ્યારે આપણી જાતને અહંકારથી બહુ મોટી માની લઈએ ને, ત્યારે બીજાને માન આપવામાં સંકોચ થાય, કંજુસાઈ આવે. બીજાને માન આપવામાં કંજુસાઈ, જેમ પૈસા ખિસ્સામાંથી કાઢવા, કાઢું ના કાઢું, આપું ના આપું, કંજુસ માણસ કંજુસ થાય. એમ કોઈને માન આપવાની અંદર પણ માણસ કંજુસ બની જાય. ચાણક્ય તો કે છે, હસ્તાદપિ ન દાતવ્યમ ગૃહાદપિ ન દીયતે. હાથથી કે ઘરમાંથી ખિસ્સામાંથી કાઢીને આપવાનું નથી, માત્ર વચનથી એને પ્રસન્ન કરવાનું છે. તો વચન એ કેમ દરિદ્રતા? તો બોલવાની અંદર શા માટે દારિદ્ર્ય કરવું? એવી રીતે કોઈ પણ વ્યક્તિને માન આપવા માટે બીજું તો કઈ આપવાનું નથી, માત્ર બે હાથ જોડીને જય મહારાજ જ કહેવાના છે. આપ અમાની સબહી માન. તો એ રીતે આપણા ઈષ્ટને, આપણા આરાધ્યને આપણે સર્વમાં જોઈએ, અને એને જય મહારાજ કહીએ, એ પણ એક આપ અમાની સબહી માન. જે આવે એને સન્માન, એનો સત્કાર કરવો, કઈ નહીં તો બે શબ્દોથી પણ જય મહારાજ કહીને એનો આદર કરવો. તો ભગવાન પોતાના શ્રીમુખથી, જય મહારાજ પણ પોતાના શ્રીમુખથી આ જ આદેશ આપે છે. અને એ પ્રશ્નને માટે ભગવાન ભરતજીને કહે છે, ભરતજી ભરતજી, આવો સ્વભાવ જેનો છે, જેનો આવો વ્યવહાર છે, એ મને પ્રાણથી પણ અધિક પ્રિય છે. પ્રાણથી અધિક પ્રિય હોવ એટલે ક્યાંક મોતનો ભણકાર વાગે એની સાથે, આપણી જાતને બચાવવા માટે તો ક્યાંય ક્યાંય સુરક્ષાની જગ્યા શોધી લઈએ. બીજા બધાને આગા પાછા કરી, ધક્કા મારી, પાડી નાખીને પણ આપણી જાતને બચાવવા માટે આપણે પ્રયત્ન કરીએ. કેમ કે પ્રાણ વાલો છે. પણ એ પ્રાણ વાલો એટલો બધો વાલો છે ત્યાં આગળ એના વગર બીજું કશું. રમણ મહર્ષિએ દાખલો આપ્યો કે વાંદરું હોય ને, પૂર આવે ત્યારે ઝાડ ઉપર ચડી જાય, એના બચ્ચાને બગલમાં લઈ લે, અને ત્યાંથી ત્યાં સુધી પાણી ઉપર ચડી જાય, તે પોતે ઉપર ચડે, પછી પોતાના બચ્ચાને ખભે બેસાડી દે, અને એથી ઊંચે ટોચ ઉપર જઈને બેસે ને, ત્યાં પાણી આવે ને તો બચ્ચાને માથે બેસાડી દે. પણ એ વાંદરું જોવે કે હવે મારા નાક સુધી પાણી આવવાની તૈયારી થઈ છે, ને હવે આથી વધારે ઊંચે જઈ શકાય નથી, તો માથે બેસાડેલા પોતાના બચ્ચાને નીચે દબાવી દે અને પોતે ઊંચો થવા પ્રયત્ન કરે. તો પ્રાણ દરેકને અધિક પ્રિય હોય છે, એક વાનર જેવા. તો અહીંયા આગળ ભગવાન કહે છે, ભરત ભરત, પ્રાણ સમ મમ તે પ્રિય, મને એ પ્રિય છે. પ્રિય છે એટલું નહીં, મારા પ્રાણ જેટલો, હું જેટલી મારા પ્રાણની રક્ષા કરું છું, મારા પ્રાણને પ્રત્યે મને જેટલી મમતા છે, એટલી જ મમતા, એટલો જ પ્રિય મને મારો એ ભક્ત છે. કે સબહી માન આપ અમાન, કે પોતે અમાની થઈ જાય. અમાની માન દો માન્યા, લોક સ્વામી છે છતાંય અમાની બનીને સૌને માનપ્રદ. ભગવાનને માટે પણ, વિષ્ણુ ભગવાન નારાયણને માટે પણ ભીષ્મજી આ રીતનું જ સંબોધન કરે. લોક સ્વામી છે, 14 ભુવનનો બધા ચરાચરનો સ્વામી છે, માલિક છે, છતાંય અમાની માનડો માન્ય છે, લોક સ્વામી છે, છતાં સર્વને માન આપવા, ભક્તોને પણ માન આપવા વાળા છે. તો ભરત આવો આવો, જે ઉપાસક જે સાધક છે એ મારો આશ્રિત છે, એ મને પ્રાણની બરાબર તોલે તોલ આમ સહેજ નમતું નહીં, એ કઈ બાજુ રતિભર નમતું નહીં, મને પ્રિય છે. એનામાં કોઈ પણ ઈચ્છા નહીં, કોઈ પણ ઈચ્છા પોતાના સ્વાર્થ માટે નહીં. વિગત કામ પોતાને માટે ઈચ્છા કરે તો સ્વાર્થ ઉભો થાય ને. હું બીજાની પાસે પાલો પાણી મંગાવીને પીવાની ઈચ્છા રાખું તો એની અંદર કઈક અપેક્ષા ઉભી થઈ ને, પણ જાતે જ પાણી પી લઉં પછી બીજાને પ્યાલો આપું તો વિગત કા. કોઈ પણ અપેક્ષા નહીં, કોઈ પણ ઈચ્છા નહીં કે મને આ મળે. જ્યારે પણ સેવા કરીએ કે કોઈ પણ ઉપકારનું કાર્ય કરતા હોઈએ, પરોપકારનું કાર્ય, ત્યારે એની અંદર અકિંચનતા, નિષ્કામતા, વિગત કામ, કોઈ પણ જાતની ઈચ્છા લગાર માત્ર સહેજ પણ ઈચ્છા નહીં. વિભીષણને માટે કહી દીધું ને સુંદરકાંડની અંદર, નાની સરખી ઈચ્છા પણ હોય તો ભગવાન કહે છે એને પૂરી કરું છું. સુંદરકાંડની અંદર છે ચોપડ કે નાની સરખી અપેક્ષા હોય ને તો પણ એ તરી શકતો નથી, ડૂબે છે, એને ડૂબાડી દો. તો એમ અહીંયા આગળ ભગવાન કહે છે વિગત કામ, કોઈ પણ જાતની ક્યારે સહેજ પણ ઈચ્છા અપેક્ષા માત્ર નહીં. બસ નિસ્વાર્થ થઈને માત્ર ભગવદ સ્મરણનો જ આશ્રય મારે, આધાર એક આટલો કે ભગવાનનું નામ મને મળી જાય, મારે બીજું કંઈ નથી. અને સતત મહારાજના સ્મરણની અંદર હું રહ્યા કરું, સ્મરણ શ્વાસોશ્વાસ, એમ એ પ્રકારની વૃત્તિ સદૈવ બની રહે. ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા કોઈ પણ કામ કરવું તો મારું નામ સ્મરણ ન છૂટવું જોઈએ. અને વિગત કામ બાકી બીજી કોઈ ઈચ્છા સિવાય માત્ર ભગવદ નામ પરાયણ છે. મુદિત આયન એ છે, મુદિત કે આનંદની, આનંદનો ભંડાર, ખજાનો, મુદિત આયન, મુદિત પ્રસન્નતાનું ભવન. આ શરીર પ્રસન્નતાનું જ ભવન માત્ર રે, જ્યારે જોઈએ ત્યારે એના મુખ ઉપર પ્રસન્નતા જ હોય, આનંદ આનંદ, એ પ્રસન્નતાનું ધામ એટલે આ સંત. સંત જીવન એના મુખ પર ક્યારે પણ એનું મુખ મ્લાન ન હોય, ગ્લાની ન હોય, ચિંતા ન હોય. તો મુદિત આયન પ્રસન્નતાનું એનું એનું જે મુખ છે, માત્ર પ્રસન્નતાનો જ ઘર એમ બતાવી દીધું. શાંતિ એના મનમાં, એની મુખ મુદ્રા ઉપર શાંતિ હોય, એનું દર્શન કરતાની સાથે એને દર્શન કરનારને પણ એટલી જ શાંતિ મળે, ચાલ ભાઈ મહારાજના દર્શન કરી આવું, શાંતિ મળે. મુદિતાયન શાંતિ, આનંદનો, આનંદનું ધામ અને શાંતિનું પરમ ધામ, અને એની સાથે વિરતિ, ક્યાં વિરક્ત પણ કોઈ પણ જાતના સંગ્રહની અપેક્ષા નહીં. જે સમયે જે જરૂરિયાત પડી એટલું લઈ ઉપયોગ કરી પછી એને એક બાજુ, આવતીકાલે ચાલશે એ ભાવ. તુલસીજી માનસની રચના કરવા માટે ગંગાના સામે કિનારે ગયા, કાશીમાં રોજ આવીને ભિક્ષા માંગવી પડે, માંગવા જવું પડે. તો એમ થયું કેટલો સમય બગડે છે, મારી રચનાનો સમય ઓછો પડે, એટલે એક સંકલ્પ કર્યો, રોજ ભિક્ષાને બદલે જઈને એક સામટી 5-10-15 દિવસની ભિક્ષા લઈ આવ્યો. તે પ્રમાણે કર્યું, જેને વિરતિ વિરક્તિ ભાવ, ત્યાગ ભાવ કહેવાય, એ તુલસીદાસજીનો છૂટી ગયો ભક્તિની અંદર. અને ઝૂંપડીમાં રહેતા ગંગાજીને સામે કિનારે, તો આજુબાજુના પેલા નિશાચરોને ખબર પડી કે બાબાજીની ઝૂંપડીમાં કંઈક છે. એટલે ચોર રાત્રે ચોરી કરવા માટે આપણે આવું થયેલું કર્મ થતું. શરૂઆતમાં ગયેલા નવા નવા, રાત્રે એક દોઢ વાગે બે હતા, એક પેલું પાછળનું બારણું ખખડાવેલું, છ દાડા ખખડાય, સાતમે દાડે આપણે બાર નીકળ્યું, કોણ છું ઉભો રે, પેલો દેખાતો બંધ. પછી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ દુકાળનો સમય છે, તે વર્ષે દુકાળ અને પાંચેર હજાર અનાજ છે ને તો લેવા માટે ચોર ચોરી કરવા માટે ઉત્તર આવી રીતે માથી સેવાની પ્રાર્થના કરી. અને મહારાજે પ્રાર્થના સાંભળી ખરી, બીજે દાડ વરસાદ મારતો અને પેલો પેલો બીજે બાણું ખખડાવતી બંધ થઈ ગયું હાથમાં. દિવસ તુલસીદાસ એ અનાજ પોતાની ભિક્ષા દસ પંદર દિવસની ભેગી કરી મૂકી રાત્રે ચોરા. પણ એ ચોરોએ જોયું કે તુલસીદાસજીને ઝૂંપડીને બે ઘોડેસવારો ચોકી કરી. પેલા લોકો બેસી ગયા કે આ ખસે તો આપણે ચોરી અંદર કરવા પે, ચોરી કરવા પે, ચોરી કરવા પે. પણ સવારનું ભો ફાટ્યું ત્યાં સુધી પેલા બે જણા ચોકી પહેરો કરતા જાગ્યા તુલસીદાસ, એટલે પેલા બે જતા. પછી ચોરો થોડી વાર પછી કે મહારાજ તમારે ત્યાં બે રક્ષકો કોણ શકે, ભગવાન પણ પહેરો ભરે ભરે જે સંતના આવાસમાં. રામ ને લક્ષ્મણ બંને ધનુષ બાણ લઈને આવીને ઘોડા ઉપર સવાર થઈને પહેરો પહેર્યા, ચોકી કરી ભગવાન, ભક્તની ચોકી. સબહિમાન પ્રદ આપ અમાની. બાકી ભગવાન તો તુલસીદાસના માલિક છે, પણ ભગવાને તુલસીદાસને માલિક બને, લે તારી ચોક તારી સેવા મેં કર્યું. સબહિમાન પ્રદ એમ વિરતી વિરક્ત ભાવ. તુલસીદાસજીને ખબર પડી કે મારા પ્રભુને મારા ઠાકુરને કષ્ટ કરવું પડ્યું, વેચી દીધું તેમ તે દિવસે. હવે ફરી હામટું ભેગું નહીં કરું, સાધુ છે ને બિરધી વિરક્ત ભાવ ત્યાગ, જે દિવસે જેટલું જોઈએ એથી વધારે ભેગું ના કરું. એનું નામ બિરધી અને વિનીત નમ્રતા વિવેક, સહેજ પણ ખૂટે નહીં, એનું નામ સાધુતા. પણ અહંકાર બન્યો રે એ વિનીત ના વિવેકી ના થઈ શકે, એ વિનય ના થઈ શકે, એ મુદિત ભંડાર ન બની શકે, મુદિત પ્રસન્નતાનો ખજાનો ન બની શકે. પણ વિનીત અત્યંત વિવેકી નમ્ર ઝૂકી જાય એનું નામ વિનય, બીજાની સામે ઝૂકી જાય એનું નામ જ વિનય. વિનય સિવાય વિનયનો બીજો કોઈ વિકલ્પ નથી. કોઈ પણ વ્યક્તિની સમક્ષ પોતાનો વિનય દર્શિત બતાવી દે એટલે સામો માણસ કઈ કઈ સોરી એમ કહી દીધો પતી ગયું. કોઈક સોરી કરી ગઈ, કોઈ ગમે એટલી ભૂલ કરી હોય તો એક્સક્યુઝ નહીં, ભૂલ થઈ ગઈ બસ પતી ગયું, એનું નામ છે વિની. પણ આપણને આદત તો પડી, અંગ્રેજીની આદત પડી ગઈ છે, સોરી 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 કહી ગઈ, એટલે એમ વિનીત નથી થઈ જાય. એ માત્ર દંભ અને આડંબર હોય છે, એનાથી બચી જવા માટેનો જ એક સાધન હોય છે સોરી. પણ એની સાથે એ બોલતાની સાથે હૃદય હોવું, એને એનું નામ વિનય કહેવાય, વિનય વિનીત કહેવાય, નમ્ર વિવેક. તો એ આનંદનો ભંડાર એ બની શકે છે.